દાદાવાણી મે 2020 શુદ્ધાત્મ શબ્દની વૈજ્ઞાનિક સમજણ સંપાદકીય પરમ પૂજ્ય દાદા ભગવાન કહેતા હતા કે જે જ્ઞાન નેમિનાથ ભગવાને ગત્સુકુમારને આપ્યું હતું તે જ જ્ઞાન અમને છે, પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન. તીર્થંકરો પાસે જે આત્મા હતો તે જ આત્મા આપણને આ કાળમાં પ્રાપ્ત થયો છે, એ જ મોટી અજાયબી છે. જ્ઞાનવિધિ પછી દેહ અને આત્મા જુદા અનુભવાય છે, પછી એ કોઈ કાળે પાછા એક થઈ શકે જ નહીં. દહીં વલોવી માખણને છાશ જુદા પડ્યા પછી કોઈ પણ રીતે એ બેઉ એકાકાર થાય જ નહીં, એવું આ વિજ્ઞાન છે. મૂળ વિજ્ઞાન તો તીર્થંકરોનું છે, પણ દાદાશ્રીએ આ વિજ્ઞાન અક્રમ ઢબે જગતને આપ્યું. પહેલાં પોતે પૂતગલના આધારે ભટકતો હતો, તેથી અનાથ હતો. હવે જ્ઞાન મળ્યા પછી પોતાને આત્માનો આધાર થયો, તેથી પોતે સનાથ થયો. આત્મા એ એક એવું પરમ તત્વ છે કે જેનામાં અનંત શક્તિઓ છે. એના એકલામાં ચેતનતા, જ્ઞાન, સુખ છે, અને એ આપણે પોતે જ છીએ. એની જ ઓળખાણ આપણને જ્ઞાની કૃપાએ પ્રાપ્ત થઈ. અધ્યાત્મ જગતમાં બધે આત્મા જ ઓળખવાનું કહે છે, એટલે પ્રશ્ન થાય કે દાદાએ શુદ્ધાત્મા સાથી કહ્યો, આત્મા જ કેમ ના કહ્યો? દાદાએ શુદ્ધાત્મા કહ્યું એનું કારણ છે કે આત્મા તો ક્યારે અશુદ્ધ થયો જ નથી. હવે ચંદોથી કોઈ પણ ખરાબ કામ થાય તો પણ હું શુદ્ધ આત્મા છું એ લક્ષ્ય ન ચૂકવવું જોઈએ. હું ચંદુભાઈ છું કરીને જેટલું અવળું ચાલ્યા તેટલું જ હું શુદ્ધાત્મા છું કરીને પાછું ફરવાનું છે. શુદ્ધાત્મા શબ્દનો વિશેષ ફોડ પાડતા દાદાશ્રી કહે છે કે શુદ્ધાત્મા એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ. પ્રસ્તુત અંકમાં દાદાશ્રી શુદ્ધાત્મા શબ્દની વૈજ્ઞાનિક સમજણ આપે છે, જેમાં શુદ્ધાત્મા શબ્દનો મર્મ, દિવ્ય ચક્ષુથી શુદ્ધાત્માનું ભાન, હું શુદ્ધાત્મા છું બોલવા પાછળનો મર્મ, શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા, શુદ્ધાત્માનું ધ્યાન, રટણ, સ્મરણ, ખ્યાલના ખુલાસાઓ, સ્વશુદ્ધિ માટે શુદ્ધાત્માની દ્રષ્ટિ, રિયલ રિલેટિવની ભેદરેખા વગેરેની વાતોનું સંકલન થયું છે. જ્ઞાન મળે એટલે હું શુદ્ધાત્મા છુંની જાગૃતિ રહે છે, સાથે સાથે બધામાં શુદ્ધાત્મા છે એવી સમજણ ફિટ થાય છે. ત્યારથી પરમાત્મા પદની શ્રેણીની શરૂઆત થઈ જાય છે. મહાત્માઓએ હવે એવી મજબૂતી કરી લેવાની કે ગમે તેવા જબરદસ્ત કર્મના ઉદય આવે તો પણ પોતાની શુદ્ધાત્માની ગુફામાં બેઠા બેઠા જોયા કરવાનું, બહાર નીકળવાનું જ નહીં. દરેક સંજોગોમાં શુદ્ધાત્મા અનુભવ ન ચૂકાય એવી કાયમની મજબૂતી કરી લેવી છે. તે માટે હું શુદ્ધાત્મા છું એની વૈજ્ઞાનિક સમજણ કેળવી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી પરમાત્મા પદના અનુભવની શ્રેણી મંડાય, એ જ હૃદયપૂર્વક અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી મે 2020 શુદ્ધાત્મા શબ્દની વૈજ્ઞાનિક સમજણ.
આત્મ સ્વરૂપ જ ગજબનું.
આ દુનિયામાં જાણવા જેવું શું છે આપને શું લાગે છે?
સ્વસ્વરૂપ દાદા.
એના સિવાય દુનિયામાં બીજી જાણવા જેવી કોઈ વસ્તુ જ નથી, એક સ્વસ્વરૂપ જ જાણવા જેવું છે.
હા, પણ એ અદ્ભુત દર્શન શું હશે?
જે જગતથી આખું ગુપ્ત છે, ગુપ્ત સ્વરૂપ છે. આખું જગત જ જેને જાણતું નથી એ ગુપ્ત સ્વરૂપ, તે અદ્ભુત જ છે. એથી બીજી અદ્ભુત વસ્તુ આ દુનિયામાં કોઈ હોતી નથી, અને અદ્ભુત તો આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી ને. બધી વસ્તુ મળે, પણ જે ગુપ્ત સ્વરૂપ છે ને એ એકલું જ અદ્ભુત છે આ દુનિયામાં. એટલે શાસ્ત્રકારોએ એને અદ્ભુત 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 કહીને લાખો વખત અદ્ભુત કહ્યું. આત્મા જાણ્યો જણાય એવો નથી, આત્મા તો આખા વર્લ્ડની ગુહ્યતમ વસ્તુ છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. શ્રીમદ રાજચંદ્ર. જગતના તમામ શાસ્ત્રો એક આત્મા જાણવા માટે જ લખાયા છે. જગતમાં જાણવા જેવી કોઈ ચીજ હોય તો તે આત્મા જ છે. જાણનારાને જાણો. ઇન્દ્ર મહેન્દ્ર સુધી ભોગવી આવ્યા છતાં અનંત અવતારની રજડપાટ અટકી નહીં.
દાદા, આત્માનું સ્વરૂપ ખરું?
જે જે વસ્તુ સ્વરૂપ છે તેમનું સ્વરૂપ હોય જ. આત્મા પણ વસ્તુ છે ને તેનું પણ સ્વરૂપ છે. તેનું તો ગજબનું સ્વરૂપ છે અને એ જ જાણવાનું છે. જ્ઞાન દર્શન ચારિત્ર જેનું સ્વરૂપ છે ને પરમાનંદ જેનો સ્વભાવ છે તે જાણવાનું છે. આત્મા શબ્દથી સમજાય તેવો નથી, સંજ્ઞાથી સમજાય. જ્ઞાની પુરુષ તમારો આત્મા સંજ્ઞાથી જાગૃત કરી દે છે. જેમ બે મૂંગા માણસો હોય તે તેમની ભાષા જુદી હોય, એક આમ હાથ કરે ને બીજો આમ કરે એટલે બેઉ સ્ટેશન પર પહોંચી ગયા હોય. એ બંને એમની સંજ્ઞાથી સમજી જાય, આપણને તેમાં ના ખબર પડે. એવું જ્ઞાનીની સંજ્ઞા જ્ઞાની જ સમજે. એ તો જ્ઞાની કૃપા વરસાવે અને સંજ્ઞાથી સમજાવે તો જ તમારો આત્મા જાગૃત થાય. આત્મા શબ્દ સ્વરૂપ નથી, સ્વભાવ સ્વરૂપ છે.
જ્ઞાન દર્શન શુદ્ધ થયું એ સચ્ચિદાનંદ.
દાદા, આત્માને સચ્ચિદાનંદ કેમ કહ્યો?
આત્મા એટલે શું? આત્મા શબ્દ એ સંજ્ઞા છે. આત્મા એટલે સેલ્ફ, પોતે. સેલ્ફને સચ્ચિદાનંદ કહ્યો ત્યારે કહે, અત્યારે સેલ્ફ છે તે હું ચંદુભાઈ છું. એ સેલ્ફ દેહાધ્યાસ છે અને પેલું સેલ્ફ સચ્ચિદાનંદ છે.
સચ્ચિદાનંદ શબ્દનો અર્થ શું?
સચ્ચિદાનંદ એ જ સ્વરૂપ છે પોતાનું. શુદ્ધાત્મા જે છે એ સત ચિત આનંદ. આ સત ચિત્ત થઈ ગયેલું છે, અસત એમાં અશુદ્ધ ચિત્ત થઈ ગયું છે. ચિત્ત એટલે જ્ઞાન દર્શન કહેવાય, એટલે જ્ઞાન દર્શન અશુદ્ધ થયેલું છે. એ જ્ઞાન દર્શન જ શુદ્ધ થયું એ સચ્ચિદાનંદ.
અને સત શબ્દ જ છે.
સત શબ્દ એટલે અવિનાશી. આ જગતનું સત્ય નહીં. આ જગતનું સત્ય વિનાશી સત્ય છે. આ જગતનું માનેલું સત્ય એ વિનાશી સત્ય છે અને મૂળ સત એ અવિનાશી છે, સનાતન છે. પ્યોર જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, પ્યોર દર્શન અને સનાતન, એનું ફળ છે તે આનંદ. અત્યારે આ વિનાશી જ્ઞાન દર્શન છે કે આ મારું ઘર છે ને આ બધું મેં જાણ્યું છે, એ જ્ઞાન બધું વિનાશી છે. અને અવિનાશી તો પોતાનું સ્વરૂપ છે. એ જાણે ત્યાર પછી અવિનાશી જ્ઞાન ઉત્પન્ન થાય.
દાદા, તો એમાં આનંદ ક્યાંથી આવ્યો? સત ચિત આનંદ.
આત્મા પોતે સ્વભાવે જ સનાતન પરમાનંદ છે. આ પરમાનંદનો માલિક છે, પોતે જ આનંદનું ધામ છે. આ આનંદની ચીજ જેવી આ દુનિયામાં કોઈ ચીજ છે નહીં. પોતે આરોપિત ભાવમાં છે. જલેબી ઉપર તમે આરોપ કરો કે તમને જલેબીમાં સુખ લાગે, અને જલેબી ના ગમતી હોય તો તેમાં સુખ ના લાગે. બાકી જલેબીમાં સુખ છે એ બધી ખોટી વાત છે. રૂપિયામાં સુખ છે કે સોનામાં સુખ છે એ વાતો લોકોની ખોટી છે. કારણ કે કેટલાય સોનું લે નહીં એવા માણસો હોય છે, નથી હોતા. અત્યારે મને કશું આપે તો હું સ્વીકાર કરું નહીં. સોનું આપે કે ગમે એટલી ચાંદી આપે તે મારે કામનું નહીં ને. અપાર સુખમાં હું રહેતો હોઉં તો આ બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટને મારે શું કામ છે તે. આત્મા જ્યારે દેહ છોડીને મોક્ષે જાય છે ત્યારે એનું સચ્ચિદાનંદ સ્વરૂપ હોય છે. એનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. ત્યાર પછી એ સિદ્ધ ક્ષેત્રમાં જાય છે ને સિદ્ધ બની જાય છે. જય સચ્ચિદાનંદમાં તો આખા વર્લ્ડનું એક્સ્ટ્રેક્ટ ભરેલું છે, સાર ભરેલો છે. બધા શુદ્ધાત્માનો એકમાત્ર સ્વભાવ તે સચ્ચિદાનંદ છે. 24 તીર્થંકરોનું ભેગું સ્વરૂપ તે સચ્ચિદાનંદ છે. તીર્થંકરોના નામો તો એમના દેહના પડેલા છે. તે 24ને ભેગા સ્વરૂપે બોલવા હોય તો તે સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ તો તેમનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ બોલો તો 24ેય તીર્થંકરોને પહોંચે, એટલે સચ્ચિદાનંદ બોલશે તોય કલ્યાણ થઈ જશે.
છતાં પ્રકૃતિની સાંકળે બંદીવાન.
દાદા, સચ્ચિદાનંદ છે તો પછી આત્મા પોતે સ્વતંત્ર અને મુક્ત છે?
ના, સચ્ચિદાનંદ સ્વરૂપ છે પણ સ્વતંત્ર નથી. તેથી તો આ વેશ થયો છે. સ્વતંત્ર હોય તો હમણે મુક્તિ જ થઈ જાય ને, વાર જ શું લાગે? આ તો એવો બંધાયેલો છે. તે જો લોઢાની આવી જાડી સાંકળ હોત ને, તેનાથી બંધાયો હોત ને, તો આપણે ગેસ કટિંગ કરીને કાપી નાખત. પણ આ તો એવો બંધાયેલો છે કે જે તૂટી જ ના શકે. એ સાંકળી કેવી જાતની? કવિએ શું લખ્યું છે? અધાતુ સાંકળીએ પરમાત્મા બંદીવાન. અધાતુ સાંકળીએ એટલે આ પ્રકૃતિની સાંકળીએ, એમાં બંધાયો છે. આત્માને બંધન નથી એ વાત તો 100% સાચી છે, પણ કઈ અપેક્ષાએ? આ તો નિરપેક્ષ વાત છે. આત્માને જ્ઞાન ભાવે બંધન નથી, અજ્ઞાન ભાવે બંધન છે. તમને જ્ઞાન ભાવ આવ્યો કે હું શુદ્ધાત્મા છું તો તમને બંધન નથી. અને જ્યાં સુધી હું જ ચંદુભાઈ છું એવો ભાવ છે ત્યાં સુધી બંધન જ છે.
દાદા, એવું કહે છે કે આત્મા સચ્ચિદાનંદ ઘન છે, એમાં આ કલ્પના છે કે સાચું છે?
સાચું છે. આત્મા સચ્ચિદાનંદ ઘન છે એ સાચી વાત છે, એમાં કલ્પના નથી.
બીજા લોકો એને કલ્પના કહે છે તે?
કલ્પના કરનારને હજુ સચ્ચિદાનંદ શું છે એનું ભાન નથી. જો ભાન થાય ને તો પોતાને કાયમનો શાશ્વત આનંદ થાય, સનાતન સુખ પ્રાપ્ત થાય, ત્યારે સચ્ચિદાનંદ થાય.
શુદ્ધાત્મ શબ્દે સંજ્ઞા રૂપે.
દાદા, આત્મા સચ્ચિદાનંદ ઘન છે તો શુદ્ધાત્મા કેમ કહ્યું?
આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, પણ આ લોકોને સચ્ચિદાનંદ શબ્દ કેમ નથી આપ્યો? કારણ કે સચ્ચિદાનંદ એ ગુણવાચક હોવાથી આ લોકોને નહીં સમજાય. આમને શુદ્ધાત્માની જરૂર છે, એટલા માટે આ લોકોને શુદ્ધાત્મા શબ્દ આપ્યો છે. દરઅસલ આત્મા તો આકાશ જેવો છે, અને આ શુદ્ધાત્મા એ તો એક સંજ્ઞા છે. શી સંજ્ઞા છે?
ઓળખવા માટે.
ના, આ તારા દેહથી ગમે એટલા કાર્ય થાય, સારા થાય કે ખોટા થાય, તું તો શુદ્ધ જ છે. ત્યારે કોઈ કહે કે હે ભગવાન, હું શુદ્ધ જ છું, પણ આ દેહે અવળા કામ થાય તે? તોય ભગવાન કહે એ કાર્ય તારા ન હોય, તું તો શુદ્ધ જ છે. પણ જો તું માને કે આ કાર્ય મારા, તો તને ચોંટશે. એટલા માટે શુદ્ધાત્મા શબ્દ એ સંજ્ઞા લખેલી છે.
શુદ્ધતા વર્તવા કાજે શુદ્ધાત્મા કહો.
હવે શુદ્ધાત્મા કહેવાની કેમ જરૂર પડી? જ્ઞાન આપતી વખતે શુદ્ધાત્મા કેમ આપીએ છીએ?
એટલે શુદ્ધપણું પોતાનું છે એ ટકી રહે એટલા માટે જ છે ને?
શુદ્ધ થઈ ગયેલો છે હવે. હવે કોઈ જાતનો આત્મા સંબંધી વિચાર કરીશ નહીં, અને મારી આજ્ઞામાં રહે. હવે રહેવાય કે ના રહેવાય?
રહેવાય.
ચંદુભાઈના હાથે ગમે તેવું ભયંકર કાર્ય થઈ જાય, ખૂન થઈ જાય, તો? ત્યારે કહે તોય તું પોતે શુદ્ધ છું. તારું શુદ્ધપણું ચૂકાવવું ના જોઈએ. ચૂક્યો કે બગડ્યું?
ત્યાં શુદ્ધપણું જાગ્રત કેવી રીતે રાખવું?
શુદ્ધ જ છું, તું પોતે શુદ્ધ છું. આ તો જે બની ગયું એ ગયું, અને એ વ્યવસ્થિતને તાબે હતું તે. પણ તે ઘડીએ શુદ્ધપણું રહે નહીં ને શંકા પડે, એટલે આપણે શુદ્ધાત્મા આપેલો કે ગમે તેવી સ્થિતિમાં તો શુદ્ધ જ છું એવું માન છે, એટલે બધું સમજી કરીને શુદ્ધાત્મા થયેલો છું તું, એમ ગપ્પુ નથી માર્યું આ.
નિશંક થઈ શુદ્ધાત્મા રહો.
આપે શુદ્ધાત્મા સાથી કહ્યો, આત્મા જ કેમ ના કહ્યો? આત્મા એ ચેતન તો છે જ ને.
શુદ્ધાત્મા સિવાય બીજા બધા જ પરમાણુઓ છે, તે અનંત છે, ફિઝિકલ છે, તેની અંદર ભગવાન ફસાયા છે. શુદ્ધાત્મા એટલે શુદ્ધ ચેતન જ. શુદ્ધ એટલા માટે કહેવાનું કે પહેલા મનમાં એમ લાગતું હતું કે હું પાપી છું, હું આવો નાલાયક છું, હું આમ છું, હું તેમ છું. એવા બધા પોતાની જાત ઉપરના જે આરોપ હતા તે આરોપ બધા નીકળી ગયા. શુદ્ધાત્માને બદલે આત્મા એકલો કહે તો પોતાની શુદ્ધતાનું ભાન ભૂલી જાય, નિર્લેપતાનું ભાન જતું રહે, એટલે શુદ્ધાત્મા કહ્યું. અને શુદ્ધાત્મા સાથી કહ્યું એને કે આખો સંસાર કાળ પૂરો થવા છતાં એને અશુદ્ધતા અડતી નથી, એટલે શુદ્ધ જ છે. પણ શુદ્ધાત્માની પોતાને બિલીફ ના બેસે ને, હું શુદ્ધ કેવી રીતે, મારાથી આટલા પાપ થાય છે, મારાથી આમ થાય છે, તેમ થાય છે, એટલે હું શુદ્ધ છું એ બિલીફ એને બેસે નહીં ને શંકા રહ્યા કરે કે હું શુદ્ધાત્મા છું કેવી રીતે કહેવાય, મને શંકા છે. એટલે આ જ્ઞાન પછી હવે તને હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય બેઠું છે, માટે હવે તારાથી ગમે તે કાર્ય થાય, સારું અગર નરસું, એ બંનેનો માલિક તું નથી, તું શુદ્ધ જ છે. તને પુણ્યનો ડાઘ પડવાનો નથી અને પાપનો એ ડાઘ પડવાનો નથી, માટે તું શુદ્ધ જ છે. તને શુભનો એ ડાઘો પડવાનો નથી અને અશુભનો એ ડાઘો પડવાનો નથી. અમે જ્ઞાન આપતાની સાથે જ કહીએ છીએ ને કે હવે તને આ બધું નહીં અડે, એ નિશંક થાય ત્યાર પછી એનું ગાડું ચાલે. શુદ્ધાત્માની જરૂર કેમ? આ લોકો કહે છે કે હું પાપી છું, ત્યારે કહે જો તું વિજ્ઞાન જાણે તો તને પાપ અડે એવું નથી, તું શુદ્ધાત્મા જ છે, પણ તારી બિલીફ રોંગ છે. જેમ એક માણસ અહીં આગળ રૂમમાં રાત્રે એકલો સૂઈ ગયો હોય અને દિવસે એણે ભૂતની વાત સાંભળી હોય તો રાત્રે અંદર પ્યાલો ખખડ્યો કે ત્યાં જ એની રોંગ બિલીફ પેસી ગઈ કે કંઈક ભૂત છે. હવે એ રોંગ બિલીફ નીકળે નહીં ત્યાં સુધી એની દશા આવીને આવી જ રહે, તરફડાટ રહ્યા કરે. તને જો શંકા પડશે તો તને ચોંટશે, અને તું નિશંક છે તો તને નહીં અડે. દાદાની આજ્ઞામાં રહ્યો કે તને નહીં અડે. તમને મૂળ આત્માની જે શંકા હતી તે જતી રહી, એટલે બીજી શંકાઓ જતી રહે, પણ છતાંય મહી બુદ્ધિશાળી માણસોને પાછી શંકા, મૂળ સ્વભાવ એ હોય ને તો ફરી શંકા ઊભી થઈ જાય. મૂળ હકીકતમાં શંકા પાડવા જેવી છે જ નહીં. ખરેખર તું કશું કરતો જ નથી, આવી કોઈ ક્રિયા કરતો જ નથી, આ તો ખાલી ભ્રાંતિ જ છે, આંટી પડી ગયેલી છે. એટલે શુદ્ધાત્મા તે સંજ્ઞા પોતે શુદ્ધ જ છે, ત્રણેય કાળ શુદ્ધ જ છે એ સમજાવવા માટે છે.
પ્યોર કોણ ને ઇમ્પ્યોર કોણ?
હું પ્યોર સોલ છું, શુદ્ધાત્મા છું, તો આ ચંદુ ઇમ્પ્યોર કેવી રીતના થયો, અશુદ્ધ કેવી રીતના થયો?
આ છ તત્વો છે ને એ અવિનાશી છે, આમ સામ સામે ફરવાથી વિનાશી અવસ્થા થાય છે. તે આ ચંદુભાઈ છે, તે આ પૂદગલનું સ્વરૂપ છે, ને પોતે હું ચંદુ છું માને છે, તેથી આ દોષો થયા કરે છે. તે ખરેખર આ પોતાનું સ્વરૂપ નથી, પોતે ઇમ્પ્યોર થયો જ નથી, પણ ઇમ્પ્યોર થયાની ભ્રાંતિ જ છે. કારણ તું તો પ્યોર જ હતો, પણ ભ્રાંતિથી તારી માન્યતામાં આવ્યું કે હું આ ચંદુ છું. બાકી બાય રિલેટિવલી સ્પીકિંગ યુ આર ચંદુ, રિયલી સ્પીકિંગ યુ આર પ્યોર સોલ. નોટ રિલેટિવલી સ્પીકિંગ, રિલેટિવમાં તું ચંદુ છે, રિયલમાં તું શુદ્ધાત્મા છે, રિલેટિવમાં નહીં. હવે આણે શું કરવું જોઈએ કે રિયલી સ્પીકિંગમાં જ રહેવું જોઈએ અને રિલેટિવલી સ્પીકિંગમાં તું જે તારી જાતને માનતો હતો તેનું નામ ઇગોઇઝમ હતું, અહંકાર હતું. તમે તો ચેતન છો, તમારું ક્રિએશન, તમારું નિર્માણ કુદરત કરી શકે નહીં, અને કુદરત નિર્જીવ છે એટલે કુદરતે આ તમને કર્યા નથી. તમે ક્રિએચર નથી કુદરતના, તમે પ્રાણી નથી કુદરતના.
શુદ્ધાત્મા શબ્દનો મર્મ.
દાદા, આ શુદ્ધાત્માનો મર્મ શું છે?
શુદ્ધાત્માનો મર્મ એ અસંગ છે, નિર્લેપ છે. જ્યારે આત્મા એવો નથી, આત્મા લેપાયેલો છે ને શુદ્ધાત્મા એ તો પરમાત્મા છે. બધા ધર્મવાળા બોલે છે ને, મારો આત્મા પાપી છે, તોય શુદ્ધાત્માને કશો વાંધો નથી. શુદ્ધાત્મા એ જ સૂચવે છે કે આપણે હવે નિર્લેપ થઈ ગયા, પાપ ગયા બધા. એટલે શુદ્ધ ઉપયોગ માટે શુદ્ધાત્મા કયો છે. બાકી આત્માવાળાને તો શુદ્ધ ઉપયોગ હોય નહીં, બધા આત્મા જ છે ને. પણ જે શુદ્ધ ઉપયોગી હોય તેને શુદ્ધાત્મા કહેવાય. આત્મા તો ચાર પ્રકારના છે, અશુદ્ધ ઉપયોગી, અશુભ ઉપયોગી, શુભ ઉપયોગી અને શુદ્ધ ઉપયોગી. એવા બધા આત્મા છે. એટલે એકલો આત્મા બોલીએ તો એમાં કયો આત્મા, ત્યારે કહે શુદ્ધ આત્મા. એટલે શુદ્ધ ઉપયોગી એ શુદ્ધાત્મા હોય. હવે ઉપયોગ પાછો શુદ્ધ રાખવાનો છે. ઉપયોગ શુદ્ધ રાખવા માટે શુદ્ધાત્મા છે, નહીં તો ઉપયોગ શુદ્ધ રહે નહીં ને. એક જણે પૂછ્યું કે દાદા, બધે આત્મા કહેવડાવે છે અને તમે એકલા શુદ્ધાત્મા કહેવડાવો છો, એવું કેમ? મેં કહ્યું કે એ જે આત્મા કહે છે તે આત્મા જ ન હોય, અને અમે શુદ્ધાત્મા કહીએ છીએ એનું કારણ જુદું છે. અમે શું કહીએ છીએ? તને રિયલાઇઝ એક ફેરો કરી આપ્યું કે તું શુદ્ધાત્મા છું અને આ ચંદુભાઈ જુદા છે, એવું તને બુદ્ધિથી સમજણ પડી ગઈ. હવે ચંદુભાઈથી ખરાબમાં ખરાબ કામ થઈ ગયું, લોકો નિંદા કરે એવું કામ થઈ ગયું, તે વખતે તારે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય ના ચૂકવું જોઈએ. એ હું અશુદ્ધ છું એવું ક્યારેય પણ માનીશ નહીં. એવું કહેવા માટે શુદ્ધાત્મા કહેવો પડે છે. તું અશુદ્ધ થયો નથી એટલા માટે કહેવું પડે છે. અમે જે શુદ્ધાત્મા પદ આપ્યું છે તે શુદ્ધાત્મા પદ, શુદ્ધ પદ પછી બદલાતું જ નથી, માટે શુદ્ધ મૂક્યું છે. અશુદ્ધ તો આ દેહ છે એટલે અશુદ્ધિ તો થયા જ કરવાની. કોઈકને વધારે અશુદ્ધિ થાય તો કોઈકને ઓછી અશુદ્ધિ થાય, અને તેનું પાછું પોતાના મનમાં પેસી જાય કે મને તો દાદાએ શુદ્ધ બનાવ્યો તો, પણ આ તો અશુદ્ધિ હજુ રહી છે, અને એવું પેસી ગયું તો પાછું બગડી જાય.
શુદ્ધ આત્મા, વૈજ્ઞાનિક શબ્દ.
હવે જો હું શુદ્ધાત્મા છું જોઈન્ટ થયું, એટલે પછી એને કશું અડે નહીં ને નડે નહીં, એ નિશ્ચયથી શુદ્ધ જ છે. પછી હવે ફરી બદલાય જ નહીં, એ પ્રકૃતિ નિશ્ચયથી જ ઉદય કર્મને આધીન છે, એ આપણા આધીન છે નહીં. એટલે શુદ્ધ જ છે તે હું છું એ નક્કી કરેલું હોય, અને નિશ્ચયથી પાછું શુદ્ધ જ છે. એ શુદ્ધતા નહીં બદલાવી જોઈએ કે આ મારાથી આવા કામ થયા. ચંદુભાઈથી કામ થયા હોય ને પોતે પોતાના ઉપર લઈ લે કે મારામાં આવું થયું. તમે શુદ્ધાત્મા થયા તે નિશ્ચયથી, નહીં કે બીજી રીતે. નિશ્ચયથી શુદ્ધાત્મા એટલે હવે પછી તમારાથી અમુક સંજોગોમાં એવું ન બોલાય કે હું શુદ્ધાત્મા હોઈશ કે નહીં. ખરાબમાં ખરાબ કામ થયું હોય તો એ પ્રકૃતિના આધીન છે, તમારે શું લેવા દેવા? એ પણ શુદ્ધાત્મા થઈને લોકો ચૂકી જાય છે ને કે હવે હું શુદ્ધ રહ્યો નથી.
હા, પણ એ એવું કેમ ચૂકી જાય?
હા, તે ચૂકી ના જવું જોઈએ, એ જેનો પુરુષાર્થ.
આપણે શુદ્ધાત્મા છીએ ત્યાં દ્વંદ નથી, એ બરોબર છે, પણ શુદ્ધ શબ્દ શું કામ વાપરવો પડે છે?
હા, એ બહુ જ જરૂરિયાત છે, એ તો બહુ વૈજ્ઞાનિક શબ્દ છે. શુદ્ધ બોલવાનું, કેમ આત્મા ના બોલ્યા, બીજો શબ્દ કેમ ના મૂક્યો? ત્યારે કહે છે, જ્ઞાની પુરુષે તને શુદ્ધાત્મા પદ આપ્યું, અને તે પછી ચંદુભાઈથી દુનિયા આખી નિંદા કરે એવું અઘટિત કાર્ય થયું, તોય તું શુદ્ધ છું એ છોડીશ નહીં, તો તને કોઈ વાળ વાંકો કરનાર નથી. તારી શ્રદ્ધા ડગી કે માર ખાધો તો શુદ્ધતા છોડીશ જ નહીં, એ કર્મ એનું ફળ આપીને જતું રહેશે. નહીં તો મનમાં રહી જાય કે આ ખરાબ કામ થયું એટલે હું બગડી ગયો, બગડ્યો એટલે ગોન ગયો. એટલે ગમે તેવું ખરાબ કાર્ય થાય, આખું જગત નિંદા કરે, તોય તમારું શુદ્ધાત્મા પદ તૂટતું નથી, એવું આ જ્ઞાન મેં આપેલું છે. છતાં મનમાં કોઈ જો એમ કહે કે મને હવે કશો વાંધો નથી આવવાનો, તો અહીં લટક્યો. હા, ડરતા રહેવું, ડરતા તો રહેવું જ જોઈએ. આપણે કહેવું, ચંદુભાઈ ડરીને ચાલો, મહાવીર ભગવાન પણ ડરીને ચાલ્યા હતા. શું કહેવાનું પાડોશીને? ડરો, ભય ના રાખો પણ ડરો.
એ પોતે તો શુદ્ધ જ છે, પણ માન્યતા અવળી હતી.
હા, શુદ્ધ જ છે, માન્યતા અવળી હતી, તે હવે સવળી થઈ. તે ફરી પાછી માન્યતા અવળી ન પેસે એટલા માટે તું શુદ્ધ છું એ છોડીશ નહીં, કારણ કે આત્માનો સ્વભાવ કેવો છે? ભગવાન મહાવીરે કહ્યું કે શુદ્ધાત્મા સમજણ પાડજો. જો સાધક સાધ્યપણું પ્રાપ્ત કરે તેને સાધ્યપણામાં શુદ્ધાત્મા જ છે એવું સમજાવજો. ત્યારે એ કહે, શુદ્ધાત્મા કહીએ છીએ એને બદલે બીજું કંઈક, આત્મા એકલો કહે તો ના ચાલે? ત્યારે કહે, ના ચાલે, કારણ કે કંઈક એવો કર્મનો ઉદય આવશે, તે ઘડીએ એને પોતાને જ એમ લાગશે કે મેં આવું કર્યું, મેં આવું કર્યું, એમ કહેતાની સાથે જ એ લટક્યો. કારણ કે કરતા કોણ છે, વ્યવસ્થિત કોનું કર્યું? તો કહે, રિલેટિવનું, હું રિયલ છું. હવે આત્માનો ગુણ શું? ત્યારે કહે, જેવું ચિંતવે તેવો થઈ જાય. એટલે જો શુદ્ધાત્મા ચિંતવન થયું તો શુદ્ધાત્મા રહ્યો, અને નહીં તો થઈ જાય પેલો.
રિલેટિવને જોતો થાય એ જ રિયલ.
દાદા, શુદ્ધાત્માની જે સ્થાપના એટલે રિયલ વસ્તુ થઈ?
હા, રિયલ વસ્તુ.
એટલે એના ઉપર તો એને જાગૃતિ રાખવી જ જોઈએ, એ આજ્ઞા નંબર વન. બીજું બધું રિલેટિવ છે, અને પોતે રિયલ છે.
અને એ તો આખા જગતને રિલેટિવમાં મૂકી દીધું હડહડાટ. હવે તમે એકું આજ્ઞા પાડો છો કે કઈ આજ્ઞા પાડો છો?
રિયલ જોવાનું.
એમ, રિયલ એકલું જ કે રિલેટિવ હોવું? રિયલ અને રિલેટિવ બે જોડે હોઈ શકે, એકલું ના રહે. એટલે આ દેખાય તો પેલું દેખાય, પેલું દેખાય તો આ દેખાય.
એટલે રિયલ દેખાય તો રિલેટિવ દેખાય,
રિલેટિવ હોય તો જ રિયલ દેખાય, અને રિયલ દેખાય તો રિલેટિવ દેખાય જ. એ અવિનાભાવી સંબંધ છે, એક હોય તો બીજું હોય જ. રિયલ એનું નામ કહેવાય કે રિલેટિવને જોતો હોય.
દાદા, રિયલ થઈને રિયલને પણ જોઈ શકે ને?
જોઈ શકે. હા, રિલેટિવને જોવા જાણવા સિવાય કોઈ બીજી ક્રિયા ના હોય એ રિયલ. જગત આખું રિલેટિવમાં, જોવા જાણવા સિવાયની બીજી બધી ક્રિયાઓમાં પડેલું.
એટલે રિલેટિવ માત્રને જોવા જાણવાની ક્રિયા એકલી રિયલની જ છે?
હા, બીજું તો કોઈ જોઈ શકે જ નહીં.
રિલેટિવને રિયલને જુદો પાડે તે પ્રજ્ઞા.
દાદા, રિયલ રિલેટિવ બહાર જોતો જોતો જવું તો પછી એ કોણ જુએ છે? શુદ્ધાત્મા જુએ છે.
એ તો પ્રજ્ઞા જુએ છે. આત્મા જોતો નથી, અને પ્રજ્ઞા જુએ એટલે આત્મા ખાતે જ ગયું. બુદ્ધિ અને પ્રજ્ઞા બેના જોવા જાણવામાં ફેર છે. પેલી ઇન્દ્રિય ગમ્ય છે ને આ અતિન્દ્રિય ગમ્ય છે. બધું વિનાશી તો ઓળખાય ને આપણને. મન વચન કાયાથી જે આ બધું આંખે દેખાય છે, કાને સંભળાય છે, એ બધું જ રિલેટિવ છે.
એ બરોબર છે, પણ આ રિયલ અને રિલેટિવ જુદું કોણ પાડે છે?
એમ અહીં પ્રજ્ઞા છે એ બેઉ જુદા પાડે છે. રિલેટિવનું જુદું પાડે ને રિયલનું જુદું પાડે.
રિયલ, રિલેટિવ ને પ્રજ્ઞા આ ત્રણ વસ્તુ છે એવું થયું ને? તો પ્રજ્ઞા રિયલથી જુદી વસ્તુ છે ને?
એ પ્રજ્ઞા રિયલની જ શક્તિ છે, પણ બહાર પડેલી શક્તિ છે. એ જ્યારે બહાર રિલેટિવ ના હોય ત્યારે મહી એકાકાર થઈ જાય.
સમજીને જુઓ જગત દિવ્ય ચક્ષુથી.
અમે જ્યારે જ્યારે અમારા વ્યવહારને વર્તનમાં આવીએ છીએ ત્યારે હું શુદ્ધાત્મા છું કે ચંદુલાલ છું એની કઈ સમજ પડતી નથી. રિયલ રિલેટિવમાં ગૂંચવાડા થઈ જાય છે.
એ સમજી લેવાની જરૂર છે. તમે ચંદુલાલે છો ને તમે શુદ્ધાત્માય છો. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તમે ચંદુલાલ ને બાય રિયલ વ્યૂ પોઈન્ટથી તમે શુદ્ધાત્મા છો. રિલેટિવ બધું વિનાશી છે. વિનાશી ભાગમાં તમે ચંદુલાલ છો. વિનાશી વ્યવહાર બધો ચંદુલાલનો છે અને અવિનાશી તમારો છે. હવે જ્ઞાન પછી અવિનાશીમાં તમારી જાગૃતિ હોય. સમજવામાં જરા ખામી આવે તો આવી કોક વાર કોકને ભૂલ થાય, બધાને થાય નહીં. જ્ઞાન વિધિમાં તમને આ દિવ્ય ચક્ષુ આપ્યા છે તે હવે આ બહારની આંખે પેકિંગ દેખાય અને અંદરની આંખે શુદ્ધાત્મા દેખાય. તમને સમજાયું આ? આજે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર, રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તમે
ચંદુભાઈ,
અને રિયલ વ્યૂ પોઈન્ટથી, રિયલ દ્રષ્ટિથી
શુદ્ધાત્મા.
તો તમારા વાઈફ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી
વાઈફ,
અને રિયલ વ્યૂ પોઈન્ટથી
શુદ્ધાત્મા.
એ શુદ્ધાત્મા છે. એ જાણતા ના હોય ભલે, પણ છે શુદ્ધાત્મા. મહી ના જાણતા હોય એ સંસારમાં માર ખાય. આ જાણવાની જરૂર છે. ખરેખર વાસ્તવિકતા એમ જ છે. આ ગાય છે ને, તે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગાય, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા. આ બકરી રિલેટિવ વ્યૂ પોઈન્ટથી બકરી, અને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા. ભગવાનની ભાષાએ શુદ્ધાત્માનો માલ છે દરેક પેકિંગમાં. આ દરિયામાં કેટલી જાતના પેકિંગ હોય છે નહીં? મોટા મોટા વ્હેલ માછલા ને આવડા નાના માછલા. અહીં ગાયો, ભેંસો, હાથી, વેરાયટીઝ ઓફ પેકિંગ. પણ મહી માલ એક જ પ્રકારનો, શુદ્ધાત્મા. આ બધા જાત જાતના પેકિંગ છે. આ પુરુષો પેકિંગ, સ્ત્રીઓ પેકિંગ, કૂતરા, બિલાડા, ગધેડો, બધા પેકિંગની અંદર ભગવાન પોતે રહેલા છે. આ દેહ તો પેકિંગ છે, ખોખું છે. મહી બેઠા છે તે ભગવાન છે. આ તમારું ચંદુલાલનું પેકિંગ છે ને મહી ભગવાન બેઠા છે. આ ગધેડો છે તે ગધેડાનું પેકિંગ છે ને મહી ભગવાન બેઠા છે. પણ આ અક્કરમીઓને નહીં સમજાવવાથી ગધેડો સામો મળે તો ગાળ ભાંડે, તે એની મહી ભગવાન નોંધ કરે. હા, મને ગધેડો કહે છે, જા ત્યારે એક અવતાર તને ગધેડાનો મળશે.
પ્રેક્ટિસથી ખુલે દિવ્ય દ્રષ્ટિ.
હવે બહાર જશો તો વાપરશો ને દિવ્ય ચક્ષુ. એવું છે ને, અનાદિનો અજ્ઞાન પરિચય છે તે આના માટે થોડું પ્રેક્ટિસમાં લેવા માટે બે ચાર વખત અભ્યાસ કરશો ને પછી ચાલુ થઈ જશે.
દાદા, મનુષ્યમાં તો ખબર પડી જાય કે આમાં શુદ્ધાત્મા છે, પણ આ ઝાડપાનને જોવાની અમને પ્રેક્ટિસ ઉતરતી નથી.
એ પ્રેક્ટિસ આપણે પાડવી પડે. અનાદિથી અવળો અભ્યાસ તે અવળો ને અવળો ચાલ્યા કરે. ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથથી જમશો નહીં તમે, તોય આપણો જમણો હાથ પેસી જાય. જમવા માટે થોડીક 4 દિવસ જાગૃતિ રાખવી પડે. એટલે આનો અત્યારથી અભ્યાસ કરી લેજો. દિવ્ય ચક્ષુથી જોતા જોતા જજો ને. ધીમે ધીમે આપણે ગોઠવણી કરતા જવાનું એટલે ફિટ થતું જાય. ગાયો ભેંસો બધામાં છે, એ શુદ્ધાત્મામાં ચેન્જ થયો નથી, બદલાયો નથી. આ પેકિંગ ચેન્જ થયું છે. શુદ્ધાત્મા તો એ જ છે, સનાતન છે.
હું શુદ્ધાત્મા છું, બોલવા પાછળનો મર્મ.
દાદા, જ્ઞાન લેતા પહેલા આપણે હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું એવું બોલતા નહોતા. એ સમજીએ છીએ, એ પ્રતીતિમાં જ હોય છે. હવે જ્ઞાન લીધા પછી શુદ્ધાત્માનું આપે લક્ષ્ય જે આપ્યું, પછી વારંવાર હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું એવું જે આપ બોલવાનું કહો છો, એની પાછળનો મર્મ શું છે, એની પાછળનું રહસ્ય શું છે?
કર્મોનું દેવું થયેલું હોય તો આપણે બોલવાની જરૂર. અને હું શુદ્ધાત્મા છું એ આપણે જે જગ્યાએ છીએ તે જગ્યાએ મૂળ ક્ષેત્રમાં શુદ્ધાત્મા બોલીએ છીએ. એક ફેરો જાણ્યું એ લક્ષ્યમાં રહે, બસ થઈ ગયું. પણ આપણે તો અહીંથી 1000 માઇલ અવળા ચાલ્યા છીએ, અને ત્યાં આપણે જાણ્યું કે હું શુદ્ધાત્મા છું તો પાછું આવવું પડે ને. આ ત્યાં આગળ તમે એમ કહો કે હું શુદ્ધાત્મા થઈ ગયો સાહેબ, ત્યારે હું આટલું અવળું ચાલ્યો માટે ત્યાંથી અવળું પાછો જઈશ, ત્યારે મૂળ શુદ્ધાત્મા થાય. એટલે તેનું શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલવું પડે છે, તેનું આ બધું કરવું પડે. આ તો થોડુંક સાધારણ કહે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, થોડી 2-2 મિનિટ 5 મિનિટ તો ઠીક છે. અને અહીં આગળ વિધિ કરતી વખતે બોલે છે તે બરોબર છે. જેમ તમે ચંદુલાલ છો તે અગાશીમાં ચડીને હું ચંદુલાલ છું, હું ચંદુલાલ છું એવું ગાગા કરો ત્યારે લોક કહેશે તે તો આ તમે છો, એને પછી શું કામ ગાગા કરો છો. એવું તમે શુદ્ધાત્મા છો જ, છતાં હું શુદ્ધાત્મા છું એટલા માટે બોલવાનું કે અવળો વધારે ચાલેલો એટલે આટલો પાછો ફરે છે. બાકી હું શુદ્ધાત્મા છું એ લક્ષ્યમાં રહ્યા જ કરે છે. આજે હું ચંદુભાઈ છું તે અવળું ગયું હતું, એટલે હું ચંદુભાઈ છું એવું બોલતા હતા, તે હવે હું શુદ્ધાત્મા બોલો છું એટલે એમ કરતાં કરતાં પેલું પાછું ભર્યું. હું ચંદુભાઈ બોલતા હતા તો ચંદુભાઈની અસર થતી હતી, અને અત્યારે હું શુદ્ધાત્મા બોલે તો શુદ્ધાત્માની અસર થશે. ચિત્ત જે અશુદ્ધ થઈ ગયું હતું હવે એ પાછું ભર્યું.
શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા.
દાદા, અશુદ્ધ ચિત્તમાં જે અશુદ્ધિ છે એનું સ્વરૂપ શું?
ચિત્ત એ તો કદી પોતાના સ્વરૂપ ભણી ના વળતા બીજી બાજુ જુએ એટલે અશુદ્ધ થઈ જાય. અન્ય દ્રષ્ટિ થઈ કે અશુદ્ધ કહેવાય, પોતાના સ્વભાવ તરફ જુએ તો શુદ્ધ કહેવાય. લોકોને ચિત્ત સંસાર દ્રષ્ટિ તરફ જુએ છે એટલે ક્રોધ માન માયા લોભ બધા ઊભા થાય છે, અને એનાથી બહુ દુઃખ પડે છે. લોકોને ચિત્ત સંસાર દ્રષ્ટિ તરફ જુએ છે એટલે ક્રોધ માન માયા લોભ બધા ઊભા થયા છે, અને એનાથી બહુ દુઃખ પડે છે. પણ એનો ઉપાય જડતો નથી ને, એટલે એકમાં રાગ કરે, બીજામાં દ્વેષ કરે. જ્યાં આગળ ઉકળાટ થાય ત્યાં દ્વેષ કરે, જ્યાં આગળ ઠંડક વળે ત્યાં રાગ કરે. કારણ કે સ્વભાવ બેઉ છે, શાતા અને અશાતા વેદનીય બેઉ જોડે ને જોડે ચાલ્યા કરે. ઘણી ફેરા અશાતા વધારે હોય એમ ચાલ્યા કરે. આ દુષ્યમ કાળમાં શાતા જરીક જ છે, કોક વખત, પણ એના આધારે લાલચે બેસી રહે છે ને કે હમણે ઠંડક વળશે, હમણે ઠંડક વળશે, આવતે વરસ, આવતું વરસ એમ કહીને કાઢે છે ને, અશાતામાં કાઢે છે. આશાનો માર્યો ને, સારા કાળમાં અશાતા ઓછી હોય ને શાતા વધારે હોય, આ દુષ્મ કાળમાં અશાતા વધારે હોય ને શાતા ઓછી હોય, આ બધી ચિત્તની જ ભાંજગઢ છે. અશુદ્ધ ચિત્ત છે એની જ ભાંજગઢ છે. શુદ્ધ ચિત્ત થવું જોઈએ.
તો શુદ્ધ ચિત્ત અને અશુદ્ધ ચિત્તમાં ફરક શું?
અશુદ્ધ ચિત્ત ઊંધું જુએ છે કે આ મારા બાપા થાય ને આ કાકા થાય, હમણે છોકરા જોડે મને ગમતું નથી એમ કહે. આત્મા એ શુદ્ધ ચિત્ત છે, આ સંસાર એ અશુદ્ધ ચિત્તનું ફળ છે.
પણ એ તો બુદ્ધિ અને જ્ઞાનનો વિષય છે ને, એમાં ચિત્ત કેવી રીતે આવે?
બુદ્ધિની કશી ભાંજગઢ નથી. બુદ્ધિ તો છેવટે એન્ડ ઉપર ડિસિઝન લે છે, નિર્ણય લે છે, બીજું કશું કરતી નથી.
હું શુદ્ધાત્મા છું અને હું ચંદુભાઈ નથી એ વસ્તુ તો જ્ઞાનથી જોવાય ને, એમાં ચિત્ત ક્યાં આવ્યું?
ચિત્ત એટલે જ્ઞાન દર્શન. આ બે ગુણનો અધિકારી એ ચિત્ત. આ બંને ગુણ અશુદ્ધ હોય તો એ અશુદ્ધ ચિત્ત કહેવાય, અને શુદ્ધ હોય તો શુદ્ધ ચિત્ત કહેવાય. શુદ્ધ જ્ઞાન વત્તા શુદ્ધ દર્શન બરાબર શુદ્ધ ચિત્ત બરાબર શુદ્ધાત્મા. અશુદ્ધ જ્ઞાન વત્તા અશુદ્ધ દર્શન બરાબર અશુદ્ધ ચિત્ત બરાબર અશુદ્ધાત્મા. શુદ્ધાત્માને શું કહેવાય તે જાણો છો? હું શુદ્ધાત્મા છું એ જ છે તો શુદ્ધ ચિદ્રૂપ છે. શુદ્ધ ચિદ્રૂપ એનું નામ જ શુદ્ધાત્મા.
દાદા, આત્મા અને ચિત્તમાં શું તફાવત?
આત્મા અને ચિત્તમાં ફેર એટલો જ છે કે ચિત્ત ક્યાં સુધી અશુદ્ધતા છે ત્યાં સુધી. જ્યારે ચિત્તમાંથી અશુદ્ધતા ઓછી થતી 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 99% શુદ્ધતા થઈ તોય ત્યાં સુધી અશુદ્ધ ચિત્ત કહેવાય, અને 100% થાય એટલે જ્ઞાન કહેવાય, આત્મા કહેવાય. અશુદ્ધ જ્ઞાન દર્શન છે એ ચિત્ત છે, અને શુદ્ધ જ્ઞાન દર્શન એ આત્મા છે. એટલે આ અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરવાની જરૂર છે.
પ્રત્યક્ષથી પ્રગટે કે પુસ્તકના દીવાથી?
દાદા, જ્ઞાન લીધા વગર પુસ્તકમાં વાંચીને હું શુદ્ધાત્મા છું બોલે તોય એનું ફળ મળે ને?
કશું ફળ ના મળે. જ્ઞાન લીધા વગર શુદ્ધાત્મા છું બોલે તો કામ ના લાગે. એને શુદ્ધાત્મા તો યાદ જ ના આવે ને. અને પેલું ચોપડીમાં તો એવું લખેલું છે કે આત્મા શુદ્ધ છે ને તું શુદ્ધાત્મા છે, આ બધું તું ન હોય. અને સંસારમાં આપણે શુદ્ધાત્મા તરીકે કંઈ કરી શકીએ એમ છીએ જ નહીં. એ દ્રવ્ય એનું કામ કરે છે, આ દ્રવ્ય એનું કામ કરે છે, એવું બધું કહેવા માગે છે. પણ આ લોકોને શુદ્ધાત્મા શી રીતે રહે? આ તો અહંકાર ને ક્રોધ માન માયા લોભ બધું સાથે છે, તો એને શુદ્ધાત્મા શી રીતે રહે? આમ આખો દાડો ગોખીને શુદ્ધાત્મા છું બોલે છે, પણ એમને શુદ્ધાત્માનું લક્ષ્ય બેસે નહીં ને. જ્ઞાની પુરુષ પાપ બાળી આપે ત્યારે શુદ્ધાત્માનું લક્ષ્ય બેસે, અને તે લક્ષ્ય આખો દાડો રહે, નહીં તો લક્ષ્યમાં રહે નહીં ને. એટલે પહેલા પાપ ધોવાઈ જવા જોઈએ.
દાદા, આપની 5 આજ્ઞા લખાયેલી હોય તો આજથી 100 વર્ષ 200 વર્ષ પછીથી પણ 5 આજ્ઞા વાંચીને એ બોલે, એના પર વિચાર કરે, તો પછી એને શુદ્ધાત્માનું પદ મળે કે નહીં?
ના ના, એ તો કોઈ જ્ઞાનીઓ રહેવાના. 200-500 વર્ષ સુધી કંઈનું કંઈ ફૂટવાનું, દરેકનામાં વહેલો મોડો પ્રકાશ થયા કરવાનો. તે એવા કોઈ હોય તો બધાને કામ લાગે, બાકી એમને એમ શુદ્ધાત્મા થવાય નહીં.
જ્ઞાની પુરુષનો આપેલો શુદ્ધાત્મા કામનો.
હું શુદ્ધાત્મા છું બોલવાથી શુદ્ધાત્મા થઈ જવાય?
એમ નથી થઈ જવાનું. એમ તો કેટલાક લોકો બોલે છે ને કે હું શુદ્ધાત્મા છું, પણ કશું વળે નહીં.
જો ચોપડીમાંથી વાંચીને અથવા તો કોઈના કહેવાથી હું શુદ્ધાત્મા છું બોલે તો ફાયદો થાય?
એમાં દાડો વળે નહીં કશોય. એવું લાખ અવતાર સુધી શુદ્ધાત્મા બોલે ને તોય કશું વળે નહીં. જેમ તમારો એક ભાઈબંધ હોય, તે તમારી જોડે વાત કરતા કરતા ઊંઘી ગયો હોય, પણ તમે એમ જાણો કે એ જાગે છે, એટલે તમે એને રૂપિયા આપવાનું પૂછો. ફરી પૂછો ત્યાર પહેલાં એ બોલે કે હું તને 5000 રૂપિયા આપીશ, તો આપણે શું એ સાચું માનવું? આપણે તપાસ તો કરવી પડે ને કે ઊંઘમાં છે કે જાગતા બોલે છે. ઊંઘતો બોલે ને તો આપણે આખી રાત બેસી રહીએ તોય કશું આપે નહીં, અને જાગતો બોલતો હોય તો આપણને આપે. એવી રીતે આ ઊંઘતા બોલે છે કે હું શુદ્ધાત્મા છું એટલે કશું વળે નહીં. હું શુદ્ધાત્મા છું એ ભાન જ્ઞાની પુરુષનું આપેલું હોવું જોઈએ, એટલે જાગતો હોય ને બોલે તો કામનું. એવું હું તમને જાગતા કરીને શુદ્ધાત્મા છું બોલાવડાવું છું, એમને એમ નથી બોલાવડાવતો.
ન હોય મહાત્માને મિકેનિકલ.
દાદા, હું શુદ્ધાત્મા છું બોલ બોલ કરવાથી મિકેનિકલ ના થઈ જાય?
આપણા મહાત્માઓને મિકેનિકલ ના થાય, પણ બહારના બીજાને થઈ જાય. બીજા પોતે મિકેનિકલ છે તેથી તે મિકેનિકલ જ થાય.
કોઈ અજ્ઞાનતામાં મિકેનિકલ પણ હું શુદ્ધાત્મા છું બોલે તો?
એમાં કશું વળે નહીં. અને જ્ઞાન આપેલો માણસ મિકેનિકલ બોલતો નથી, અને મિકેનિકલ જેવું લાગે ખરું પણ મિકેનિકલ બોલતો નથી. અને આ જ્ઞાન ના આપેલું હોય તો હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા આખી રાત ગાય તોય કશું ના વળે.
એ સીધું બોલે તોય મિકેનિકલ થાય?
હા, તે સીધું બોલે તોય મિકેનિકલ, કારણ કે તું જે છું હજુ તારી એ માન્યતા તૂટી નથી. અને તું કહું કે હું નગીનદાસ છું, પાછો એમ બોલું છું.
સોહમથી શુદ્ધાત્મા ના સદાય.
દાદા, હું શુદ્ધાત્મા છું એવું બોલવું અને સોહમ બોલવું એમાં શું ફેર છે?
સોહમ બોલવાનો અર્થ જ નથી, શુદ્ધાત્મા તો તમે છો જ. સોહમનો અર્થ શું થયો? તે હું છું, તેમાં આપણું શું કલ્યાણ વળ્યું? એટલે હું શુદ્ધાત્મા છું એમાં જ પોતાનું કલ્યાણ છે, એમાં આ શુદ્ધાત્મા તે હું છું. સોહમ તો શુદ્ધાત્મા પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. જેને સાધ્ય મળી જાય પછી એને સાધન છૂટી જાય છે.
જ્ઞાન પછી શુદ્ધાત્મા ખ્યાલમાં રાખવું.
દાદા, હું શુદ્ધાત્મા છું એ નવરા પડ્યા હોય તો બોલીએ અને જાપ કરીએ તો ચાલે કે કેમ?
એ જાપની વસ્તુ ન હોય, એ જાપ કરનારો કોણ આમાં? એટલે એ જાપની વસ્તુ ન હોય, એ ખ્યાલમાં રાખવાનું. હું શુદ્ધાત્મા છું એ ખ્યાલમાં રહેવું જોઈએ.
પણ એવું બોલીએ તો વધારે ખ્યાલમાં ના આવે?
થોડી વાર બોલવાનું હોય. મેં જ્ઞાન આપ્યા પછી તમે શુદ્ધાત્મા થઈ ગયા, હવે શું ગાગા કરવાનું? તે
હું શુદ્ધાત્મા છું એની માળા કરવાની જરૂર ખરી?
એ માળા કરવાની કશી જરૂર નથી, આત્માની માળાઓ ફેરવશો નહીં. માળા સ્વરૂપ નથી, એ શબ્દ સ્વરૂપ નથી. એ હું શુદ્ધાત્મા છું એ આપણને ખ્યાલમાં રહેવું જોઈએ બસ. અને એ શુદ્ધાત્મા છું એવું લક્ષ્ય રહે એનું નામ શુદ્ધાત્માનું ધ્યાન કહેવાય. એ શુક્લ ધ્યાન વર્તે છે, કલ્યાણ થઈ ગયું. બીજું કશું હવે આગું પાછું કરવાની જરૂર નથી.
રટણ નહીં, સહજની બહુ કિંમત.
હું આત્મા છું એ રટણ જ વધારે રહ્યા કરે તો સારું?
ના, એવું નહીં. રટણ તો બધું આ સંસાર દશામાં, સાધક દશામાં કરવાની જરૂર. અહીં તો એ પરમાત્મા થયો. અમે આ જ્ઞાન આપ્યા પછી પોતે પરમાત્મા થયો, પણ પ્રતીતિએ કરીને.
દાદા, જ્ઞાન લીધા પછી હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એનું રટણ અને રામ રામ એવું નામ સ્મરણ, એ બેમાં શું ફેર છે?
રટણની તો બહુ જરૂર જ નથી હોતી. રટણ તો રાત્રે થોડીક વાર માટે કરીએ, પણ કંઈ આખો દાડો હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એવું ગાગા કરવાની જરૂર હોતી નથી.
એવું કરે નહીં, પણ હું શુદ્ધાત્મા છું એવું એની મેળે આવી જાય.
ના, પણ રટણ કરવાની જરૂર નથી. રટણ કરવું અને આવી જવું એ બેમાં ફેર છે. એની મેળે આવે અને રટણ કરવામાં ફેર ખરો કે નહીં? શો ફેર?
પેલું સહજ આવે.
હા, સહજ આવે. એટલે એ સહજ જે આવે છે તમને, એ તો બહુ કિંમતી છે. રટણ કરવું એ ચારાના કિંમતી હોય તો આની કિંમત તો અબજો રૂપિયા છે. એટલી બધી ફેરવાળી વાત. આ બે વાત ભેગી તમે મૂકી. અત્યારે તમારા ધ્યાનમાં હું ચંદુભાઈ છું એવું રહે છે કે ખરેખર હું શુદ્ધાત્મા છું એ રહે છે?
હું શુદ્ધાત્મા છું.
તો એ શુક્લ ધ્યાન કહેવાય. તમારા ધ્યાનમાં શુદ્ધાત્મા છે એને શુક્લ ધ્યાન કહ્યું છે, અને શુક્લ ધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એટલે તમારી પાસે જે સિલ્લક છે એ અત્યારે હિન્દુસ્તાનમાં, આ વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી એવી છે. માટે આ સિલ્લકને સાચવીને વાપરજો અને એને આની જોડે સરખામણી ના કરશો. તમે કોની જોડે સરખામણી કરી?
રામ નામ.
એ તો જાપ કહેવાય. જાપ તો એક પ્રકારની શાંતિને માટે જરૂરી, જ્યારે આ તો સહજ વસ્તુ છે.
સમરણે શુદ્ધાત્મ નહીં સાધ્ય.
એક માણસ કહે છે, હું શુદ્ધાત્મા છું એ હું યાદ કર્યા કરું છું. ત્યારે મેં કહ્યું, અલ્યા, યાદ કર્યા કરે છે તો શુદ્ધાત્મા પ્રાપ્ત થયો નહીં? ત્યારે કહે છે, ના. અને બીજે દાડે તો મને મનમાં એમ થયું કે પેલો કયો શબ્દ હશે, કયો શબ્દ, કયો શબ્દ. તે ચાર કલાક સુધી એ શબ્દ યાદ જ ના આવ્યો, એટલે શબ્દ જ ભૂલી જાય. એ સમરણથી કશું લક્ષમાં ના બેસે, એ નામ સ્મરણથી કશું લક્ષમાં ના બેસે. આવા સમરણ કરે એના કરતાં વાઇફનું સમરણ કરેલું સારું, કે ભજીયા જલેબી તો કરી આપે. આવા ખોટા સમરણ આપી આપીને તો ના દેવગતિમાં ગયા ને ના અહીં આગળ સારી સાહેબી મળી. એટલે આમે રખડાવી માર્યા ને તેમે રખડાવી માર્યા. અહીં જો સાહેબી મળી હોય તોય જાણીએ કે ઠીક છે. આ તો કહેશે, સમરણ આપીએ છીએ, તમે સમરણ કર્યા કરજો. અને અલ્યા, એ સમરણ ભૂલાય. સમરણ તો ક્યારે રહે કે જેની પર રાગ હોય ને, તો એ એની મેળે સમરણ રહ્યા કરે. અગર તો જેને બહુ જ દ્વેષ હોય, જેની પર બહુ જ ચીડ હોય, તે યાદ આવ્યા કરે. એટલે બહુ રાગ હોય તો તે યાદ આવ્યા કરે, એનું સમરણ રહે. અને સમરણનું ફળ સંસાર, ભટક 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 કરવાનું. આપને સમજાઈ આ વાત? સમરણનો અર્થ સમજાયો ને? એટલે સતત આત્મા હાજર થઈ એની મેળે જ બોલતો થવો જોઈએ. આપણે બોલાવીએ ને એ બોલે એવું નહીં, એની મેળે હોવું જોઈએ.
પણ આ શુદ્ધાત્મા છું એવું મેથી બોલવામાં આવે કે ના આવે?
આવે ને.
પછી એ બોલતો હશે કે બોલાવતો હશે?
એ બોલતા બોલાવતાનો સવાલ નથી આમાં. કોઈ બોલતોય નથી, અને બોલાવે તો એ બોલાવનાર ગુનેગાર થાય. એટલે તમે જે ખોળો છો ને ત્યાં અંધારું છે. તમે આગળ જે માગો છો ને એ બધું અંધારું જ છે. એને બોલાવનાર કોઈ છે જ નહીં. આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ બોલે છે. અને તમે જે કહો છો ને તે બધું તો અંધારું ઘોર છે. તે બાજુ ઘણા લોકો ગયા ને તે રખડી મર્યા છે બધા.
એની મેળે આવે તો બેઠું લક્ષ.
સમકીતિ જીવને શું થાય? હું શુદ્ધાત્મા છું એ ભાન આવે અને પેલા બીજા લોકોને કશું ઠેકાણું ના હોય, તેને થોડું ઘણું કોઈ વાર ખ્યાલ આવે કે આ હું આત્મા છું. પણ સમકીતિને તો એની મેળે આવે. સ્મરણ તો કરવું પડે, અને એની મેળે આવે એમાં બહુ ફેર. સ્મરણ કરીએ તો વિસ્મરણ થાય, વિસ્મરણ થયેલું હોય તેનું સ્મરણ કરવાનું, એટલે આ બધા ચડવાના રસ્તા છે. એટલે રટણ તમારે કરવાનું નહીં. રટણ કરો ને તો પેલું મૂળ સહજ બંધ થઈ જશે. સહજ મહી આવતું સહેજા સહેજ આવે. હું શુદ્ધાત્મા છું લક્ષ્ય જ રહ્યા કરે.
હા, હું શુદ્ધાત્મા છું એનું લક્ષ હંમેશા રહ્યા કરે છે, 24 કલાક.
એ લક્ષમાં રહ્યા જ કરે આપણા.
તો હું શુદ્ધાત્મા છું એવું બોલવાનું નહીં?
બોલવું હોય તો બોલો, ના બોલવું હોય તો કંઈ જરૂર નથી એની. એ નિરંતર 24 કલાક લક્ષમાં જ રહે. રોજ રાતે હું શુદ્ધાત્મા છું બોલતા બોલતા સૂઈ જાઉં. પોતે શુદ્ધાત્મા થઈ જઈ અને બીજી બધી વસ્તુઓને કહીએ કે હવે અમે ઓફિસ બંધ કરી દઈએ છીએ, તમે સવારમાં આવજો 6:30 વાગે. હવે અત્યારે ઓફિસ બંધ છે. જે જે વિચારો આવતા હોય તે બધાને કહી દેવાનું, આજે પહેલો દિવસ છે એટલે રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે હવે તમે અત્યારે આવશો નહીં, નહીં તો તમારું અપમાન થશે, માટે ફરી આવશો નહીં. એટલે પછી બંધ થઈ જાય અને હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એમ ધીમે રહીને આપણા જ કાનને સંભળાય એ રીતે દાદાના ચિત્રપટનું નિધિધ્યાસન કરતાં કરતાં સૂઈ જવું.
દાદાએ તો કહ્યું છે ને, રાત્રે હું શુદ્ધાત્મા છું બોલતા અને નિંદી ધ્યાસન કરતા સૂઈ જાઉં તો આખી રાત પેલો નળ ચાલુ રહે, તો એ કઈ જાગૃતિ?
એ ખ્યાલ કહેવાય. ખ્યાલમાં રહે તોય સારું. રાત્રે તમે સૂઈ ગયા હો ને જાગો ત્યારે સૌથી પહેલું એની મેળે શું લક્ષમાં આવે છે તમને?
હું શુદ્ધાત્મા છું એ જ આવે છે.
એની મેળે હું શુદ્ધાત્મા છું એવું આવે તો લક્ષ બેસી ગયું છે એમ જાણવું, એને યાદ કરવું ના પડે. યાદ કરીએ તો એ તો યાદ શક્તિ ના હોય તો યાદ ના પણ આવે. લક્ષ એ જાગૃતિ છે અને આપણને તો અનુભવ હોવું છે. અનુભવ, લક્ષ, પ્રતીતિ આ ત્રણેય આપણને છે. આત્માનો અનુભવ થાય ત્યાર પછી જ સમભાવી ક્રિયા થાય, પ્રવર્તન થાય.
રોંગ બિલીફ ના સૂક્ષ્મ તાર તોડે જ્ઞાની.
તમને એમ પૂછવામાં આવે કે ખરેખર તમે ચંદુભાઈ છો કે તમે શુદ્ધાત્મા છો, તો તમે શું કહો?
આમ તો શુદ્ધાત્મા છીએ, પણ વ્યવહારની અંદર ચંદુભાઈ.
હા, રિયલી તમે શુદ્ધાત્મા છો ને?
હા, ચોક્કસ.
તો તમે ખરેખર શુદ્ધાત્મા છો એટલે તમારા લક્ષમાં શું રહે, તમારા ધ્યાનમાં શું રહે? હું શુદ્ધાત્મા છું એવું ધ્યાનમાં રહે છે કે નથી રહેતું?
હા, એ જ ધ્યાનમાં રહે. બરાબર.
એ તમારા ધ્યાનમાં રહે છે એ શુક્લ ધ્યાન છે. હવે શુક્લ ધ્યાન તમને ઊભું થયું. હું શુદ્ધાત્મા છું એ ધ્યાન જેને રહે તેને ભગવાને કહ્યું કે શુક્લ ધ્યાન કહેવાય. કારણ કે શુદ્ધાત્મા છું એ ધ્યાન ચૂકાય નહીં, ભૂલી ના જવાય. એ લક્ષમાં જ રહ્યા કરે કે હું શુદ્ધાત્મા છું.
એ ભૂલવા માંગીએ તોય નથી ભૂલાતું.
ના ભૂલાય. એ તો આમ સંસાર વ્યવહારમાં હું ચંદુલાલ છું એવું જાણતા હોય ને, તે ઘણાએ લોકો પોતાનું એ ભૂલવા માંગે પણ એ ભૂલાય? એ તો રીતસર જ્ઞાનીના આધારે એના તાર કપાઈ જવા જોઈએ. સૂક્ષ્મ તાર, શ્રદ્ધાના તારો બેઠેલા હોય છે, એ તાર તૂટી જવા જોઈએ. ઊંધી શ્રદ્ધા, રોંગ બિલીફો તૂટે અને રાઇટ બિલીફ બેસે તો કામ લાગે. રાઇટ બિલીફને સમ્યક દર્શન કહ્યું અને ઊંધી બિલીફને મિથ્યાત્વ કહ્યું. એટલે આ દેહાધ્યાસ કોને કહેવાય? કે હું ચંદુલાલ છું, આ મેં કર્યું, આ મારું, એ બધું દેહાધ્યાસ. હું આ ધર્મ બહુ જાણું છું, શાસ્ત્રોના શાસ્ત્રોનો બધો જાણકાર છું, શાસ્ત્રનું જ્ઞાન મને મોઢે છે, શ્રુત જ્ઞાન મોઢે છે, એ બધું દેહાધ્યાસ. બધા શાસ્ત્રો મોઢે હોય તો પણ ભગવાને તેને દેહાધ્યાસ કહ્યો. કારણ કે હું ચંદુલાલ છું એ અધ્યાસ તૂટ્યો નથી. હું શુદ્ધાત્મા છું એટલે થયું એ બધો ઉકેલ આવી ગયો. એક ફેરો સંકેત પામ્યા એટલે દ્રષ્ટિ ફરી જાય. જગતની વિનાશી ચીજોમાં સુખ છે એવા ભાવો જે દેખાડે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. દ્રષ્ટિ આમ ફરી જાય એટલે આત્માના જ સ્વભાવ દેખાયા કરે એ સ્વભાવ દ્રષ્ટિ કહેવાય. સ્વભાવ દ્રષ્ટિ અવિનાશી પદને જ દેખાડ્યા કરે. દ્રષ્ટિ ફેરથી આ જગત ઊભું રહ્યું છે. જ્ઞાની પુરુષ સિવાય દ્રષ્ટિ કોઈ બદલી શકે નહીં. જ્ઞાની પુરુષ દિવ્ય ચક્ષુ આપે, પ્રજ્ઞા જાગૃત કરી આપે ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય. આપણો આત્મા તો દેખાય પણ બીજાના પણ આત્મા દેખાય, આત્મવત સર્વભૂતેષુ થઈ જાય.
સ્વશુદ્ધિ માટે શુદ્ધાત્મા જોવા.
હું મારા શુદ્ધાત્મામાં રહું પણ જોડે જોડે સામાના શુદ્ધાત્માનું અનુસંધાન થવું જોઈએ ને?
સામાના શુદ્ધાત્મા જોવામાં ફાયદો શું છે? કે આપણી પોતાની શુદ્ધિ વધારવા માટે છે, ન હોય કે સામા માણસને લાભ કરાવવા માટે. પોતાની શુદ્ધ દશા વધારવા માટે સામાના શુદ્ધાત્મા જુઓ એટલે પોતાની દશા વધતી જાય.
દાદા, એક શુદ્ધાત્માનું બીજા શુદ્ધાત્મા જોડે અનુસંધાન થાય કે નહીં?
અનુસંધાન કશું નહીં, આ સ્વભાવ છે. આ લાઈટ, આ લાઈટ, આ લાઈટ, આ ત્રણ લાઈટો ભેગી કરીએ તેમાં દરેક લાઈટનું પોતાનું વ્યક્તિત્વ તો જુદું રહેશે. એમાં એકબીજાને કશો ફાયદો કોઈ કરતું નથી.
તો પછી સામાના માટે આપણને જે ખોટા ભાવ છે, ખરાબ ભાવ છે, તે પ્રતિક્રમણ કરવાથી ઓછા થાય ખરા?
આપણા ખરાબ ભાવ તૂટી જાય. આપણા પોતાના માટે જ છે આ બધું. સામાને આપણી જોડે કશી લેવા દેવા નથી. ભેંસને, ગધેડાને, બધાને શુદ્ધ જ જોશો તો તમને શુદ્ધતાનો લાભ મળશે. તમે ભેંસ જોશો તોય ચાલી જશે અને તેને શુદ્ધાત્મા જોશો તોય ચાલી જશે. હમણે કોઈ માણસ હોય, આપણે એના શુદ્ધાત્મા જોઈએ તોય ચાલ્યો જશે, અને નાલાયક છે, બદમાશ છે એવું કહીશું તોય ચાલ્યો જશે. ગમે તેવી દ્રષ્ટિ તમારી હશે તેની તો સામાને પડેલી નથી ને?
પણ આપણા આત્માને જે ભાવ હોય તે સામાના આત્માના ભાવને અસર ના કરે?
કશું ના અસર કરે. સામાને આપણે કશું લેવા દેવા જ નથી. ફક્ત જો લેવા દેવા હોય તો તમે પ્રતિક્રમણ કરો છો તે પ્રતિક્રમણે સમજાવવું જોઈએ. કારણ કે આત્મા વિતરાગી સ્વભાવનો હોવાથી એ પ્રતિક્રમણ પહોંચે છે. એ અમારી જાત અનુભવીને મૂક્યું છે. આ તમને થોડા ઘણા અનુભવ તો થયા હશે. આપણે શુદ્ધાત્મા છીએ અને એ શુદ્ધાત્મા છે. આપણે લુગડા જોડે શું લેવા દેવા? લુગડા તો રેશમીએ હોય ને કકરાએ હોય, આ શરીર એ તો બધા લુગડા છે.
તમારી કુજી મારી પાસે છે.
જ્ઞાન મળ્યું પહેલા તમે ચંદુભાઈ હતા ને અત્યારે જ્ઞાન લીધા પછી શુદ્ધાત્મા થયા, તેમાં કંઈ અનુભવમાં ફેર લાગે છે?
હા,
હું શુદ્ધાત્મા છું એ ભાન તમને કેટલો વખત રહે છે?
એકાંતમાં એકલા બેઠા હોય ત્યારે.
હા, પછી કયો ભાવ રહે છે તમને? હું ચંદુભાઈ છું એવો ભાવ આવે છે કોઈ વખત તમને? રિયલી હું ચંદુભાઈ છું એવો કોઈ દિવસ ભાવ થયેલો?
જ્ઞાન લીધા પછી નથી થયો.
તો એ તમે શુદ્ધાત્મા જ છો. માણસને એક જ ભાવ હોય એટલે શુદ્ધાત્મા છું એ તમને નિરંતર રહે છે જ.
પણ ઘણી વાર વ્યવહારમાં શુદ્ધાત્માનું ભાન નથી રહેતું.
તો હું ચંદુભાઈ છું એનું ધ્યાન રહે છે? 3 કલાક શુદ્ધાત્માનું ધ્યાન ના રહ્યું અને 3 કલાક પછી પૂછે તમે ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો, ત્યારે શું કહો?
શુદ્ધાત્મા.
એટલે એ ધ્યાન હતું જ. એક શેઠ હોય, દારૂ પીતો હોય, તે વખતે ધ્યાન બધું જતું રહે, પણ દારૂ ઉતરી જાય ત્યારે
પાછા જાગૃત થઈ જાય.
એવી આ બીજી બહારની અસર છે. હું પૂછું કે ખરેખર ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો, ત્યારે તમે કહો કે શુદ્ધાત્મા. બીજે દાડે તમને પૂછું કે તમે ખરેખર કોણ છો, ત્યારે તમે કહો કે શુદ્ધાત્મા. પાંચ દાડા સુધી હું પૂછું એટલે પછી હું સમજી જઉં ને કે તમારી કૂંચી મારી પાસે છે. પછી તમે બૂમો પાડો તોય હું ગાંઠું નહીં, છો ને બૂમો પાડે.
શુદ્ધાત્મા સાધાર, તેથી શુદ્ધ વેપાર.
અત્યાર સુધી ચેતનનો આધાર પૂદગલ હતું, હવે ચેતનનો શુદ્ધાત્મા આધાર થયો એટલે પોતે પોતાનો જ આધાર થયો. હવે પૂદગલના આધારે નથી, જગત આખું પૂદગલને આધારે છે. વાસણમાં ઘી ભર્યું હોય ને પેલા પંડિતને વિચાર આવે કે પાત્રના આધારે ઘી છે કે ઘીના આધારે પાત્ર છે, આવો વિચાર પંડિતને આવે, બીજા અબૂધ લોકોને ના આવે. પંડિતનું ભેજું ફળદ્રુપ ખરું ને? તે પંડિતે તપાસ કરવા વાસણ ઊંધું કર્યું, ત્યારે એમને સમજાયું કે ઓહો, આ તો વાસણના આધારે ઘી હતું. તેવી રીતે આ લોકોને પૂદગલના આધારે આત્મા રહેલો છે. પોતે પોતાના આધારે થાય, હું પૂદગલના આધારે નહીં એવું સમજાય, ત્યારે શુદ્ધાત્મા સાધાર થાય. પૂદગલના આધારીને ભગવાને નિરાધાર કહ્યો, અનાથ કહ્યો, અને આત્માના આધારીને સનાથ કહ્યો. સાધાર થઈ ગયા પછી કશું બાકી જ ના રહ્યું ને. પંચમ દીવો શુદ્ધાત્મા સાધાર, શુદ્ધ ખાતા વહી નિર્ભેદ વેપાર.
લક્ષ્મણ જ હોય શુદ્ધાત્મા રૂપી હીરો.
ચંદુભાઈ અને શુદ્ધાત્મા જુદા છે એ સહજ રીતે ખબર પડવી જોઈએ કે આપણે પ્રયત્ન કરવો જોઈએ પ્રેક્ટિકલથી?
ના, એ તો જાગૃતિ જ કરી આપે. જાગૃતિ રહ્યા જ કરે. જેમ આપણે એક દાબડીમાં છે તે હીરો મૂક્યો હોય, તો જ્યારે દાબડી ખોલી હતી તે દાડે હીરો જોયો હતો, પછી દાબડી વાસેલી હોય ને પડેલી હોય તોય મહી આપણને હીરો દેખાય ન દેખાય?
દેખાય.
આ દેખાય છે એનો અર્થ શું છે? પછી તમને હીરો કાયમ ખ્યાલમાં રહે ને કે આ દાબડીની મહી હીરો છે, આ દાબડી જ છે એવું કહો છો કે પછી આ દાબડીમાં હીરો છે એવું બોલો?
પણ દાદા, એવું બને છે કે રસ્તામાં જઈએ અને શુદ્ધાત્મા જોતા જઈએ, પણ જેમ એક વસ્તુ જોઈએ કે આ ડબ્બામાં હીરો જ છે, અને જેવું દેખાય છે એવું સ્પષ્ટ દેખાય નહીં.
સ્પષ્ટ દેખવાની જરૂરી નહીં,
એ તો પછી મિકેનિકલ પણ લાગે.
ના ના, જોયેલો છે. આપણે લક્ષમાં જ હોય કે હીરો જ છે એ તો આપણને લાગે છે.
દાદા, સવારે બહાર ચાલવા જઈએ ત્યારે હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એમ બોલીએ, અને પછી આજુબાજુ ઝાડપાન ને બધું જોઈએ ત્યારે બોલાઈ જવાય છે કે હું શુદ્ધાત્માને નમસ્કાર કરું છું, તો બેમાંથી કયું વધારે સારું?
પેલું જે બોલો છો કરો છો એ બધું બરાબર છે, એ જ્યારે પછી ધીમે ધીમે બોલવાનું બંધ થઈ જશે ત્યારે એથી વધારે સારું. બોલવાનું બંધ થાય અને એમને એમ જ થયા કરે,
તો આ બેમાંથી કયું સારું?
બંને. બોલવાનું જરૂર નથી, પણ છતાં બોલે છે તો સારું છે. બાકી ધીમે ધીમે બોલવાનું નીકળી જાય તો સારું. બોલ્યા વગર એમને એમ નમસ્કાર ના કરાય, પણ અંદર બોલે છે તે વાંધો નથી. મનમાં એવું થાય તોય વાંધો નહીં.
રિયલ રિલેટિવની ડિમાર્કેશન લાઈન.
તીર્થંકરોએ એકલાએ જ છે તે રિલેટિવને રિયલ બેની લાઈન ઓફ ડિમાર્કેશન ભેદરેખા નાખેલી છે, બીજા કોઈએ પાડેલી નથી. કુંદકુંદાચાર્યે નાખેલી, તે પણ સિમંદર સ્વામીના અનુસંધાનથી. આપણું રિયલ છે એટલે રિલેટિવને રિયલ બે વચ્ચે ડિમાર્કેશન લાઈન નાખી છે, ત્યાંથી જ પછી નિત્ય થયો એ. ડિમાર્કેશન લાઈન બહુ સરસ પડી ગઈ, એની જ કિંમત છે ને. લોકો રિલેટિવને રિયલ માને છે, કેટલીક બાબતમાં રિયલને રિલેટિવ માને છે, એ ભ્રામકતા નીકળી ગઈ ને. તેથી આ જ્ઞાન લઈને બીજે દાડે જીવતો થઈ જાય એનું કારણ જ એને, નહીં તો જીવતો થાય જ નહીં ને. આપણું રિલેટિવ ને રિયલનું ડિમાર્કેશન બહુ એક્યુરેટ આવી ગયું ને, ચોક્કસ આવી ગયું ને. અને જગત આખું એમાં જ બધું ફસાયેલું છે. રિલેટિવ ને રિયલની જે લાઇન ઓફ ડિમાર્કેશન જોઈએ તે ખબર નથી આ લોકોને, એટલે એક્યુરેટ ડિમાર્કેશન લાઇન પડતી જ નથી ને ફસાઈ ગયું છે. રિલેટિવ રિયલના ઝઘડા બંધ થતા નથી એટલે આત્મા પ્રાપ્ત થતો નથી.
રિલેટિવને રિલેટિવ તરીકે ત્યારે જ જાણે જ્યારે રિયલને જાણે.
રિયલ જાણે ત્યારે રિલેટિવ જાણે, અથવા તો આખું રિલેટિવ જાણી લે તો રિયલ જાણે. જેમ ઘઉં ઘઉં એકલા જાણી શકે એટલે પછી શું રહ્યું? કાંકરા. કાંકરા એકલા જાણીએ તો શું રહ્યું? ઘઉં. ઘઉં કાંકરા બે ભેળા છે એવું માલમ પડી જાય ને.
લોકોએ રિલેટિવને રિલેટિવ પણ નથી જાણ્યું એમ થયું ને દાદા?
કશું જાણ્યું જ નથી ને. રિલેટિવ પૂરું જાણે તો બહુ સારું, રિલેટિવનો એક અંશ જાણ્યો નથી લોકોએ, કશું જાણ્યું જ નથી. આ તો ઉલટી ખોટો ખાધી છે. રિલેટિવનું જાણે એટલે તો રિયલ આ જાણ્યામાં જ રહે, નહીં તો લાઇન ઓફ ડિમાર્કેશન બરોબર પડે નહીં ને. આટલો આ ભાગ રિયલનો ને આ રિલેટિવનો.
પોતાનાથી જાતે થઈ શકે નહીં?
નહીં, પોતાને ભાન જ નથી ને. શાસ્ત્રોમાં લખ્યું છે એ ખબર નથી, શાસ્ત્રમાં પૂરો શબ્દ આવે નહીં.
તો છેવટે જ્ઞાની પુરુષ મળે તો જ કામ થાય?
નહીં તો ના થાય. અત્યાર સુધી કોઈને થયું જ નથી, કારણ કે ચાર વેદ ઇટસેલ્ફ પોતે જ બોલે છે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, આ તે નથી, આ તે નથી. પુસ્તકમાં ઉતરે એવો નથી આત્મા.
આજ્ઞાથી શુદ્ધ આત્માની જાગૃતિ.
આ સ્વરૂપની શુદ્ધાત્માની જાગૃતિ સતત રહે એના માટે શું કરવું?
આ આજ્ઞા આપી છે એ જાગૃતિ આપનારી છે. એ આજ્ઞામાં રહે ને તો એ બહુ થઈ ગયું. પાંચ આજ્ઞા એ જ જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન નથી.
દાદા, આ કારણ મોક્ષ થઈ ગયો કહેવાય?
કારણ મોક્ષ થઈ ગયો, પણ આપણું જ્ઞાન કેવું છે? કે એ જ્ઞાન એને આજ્ઞાપૂર્વક રહે તો જ કામનું. જો આજ્ઞામાં ના રહ્યો તો જ્ઞાન ઉડી જશે, કારણ કે આજ્ઞા જ મુખ્ય છે. વાડ ના હોય તો ઉડી જાય બધું. એટલે પછી આ જ્ઞાન લીધા પછી તમે આજ્ઞામાં આવી જશો અને ત્યારે મોક્ષે મળી ગયો હશે.
નિશ્ચય વ્યવહાર સમય પાંચેમાં.
ગઈકાલે સત્સંગમાં આવ્યું કે પાંચ આજ્ઞામાંથી ત્રણ વ્યવહારની છે ને બે નિશ્ચયની છે, તે જરા સમજવું છે. એ કેવી રીતે?
એટલે શુદ્ધાત્મા જોવા અને રિલેટિવમાં એનું ખોખું જોવું એ બે નિશ્ચય સ્વરૂપ છે, અને બાકીની ત્રણ વ્યવહારિક છે ફક્ત. એ ત્રણ વ્યવહાર ને આ બે નિશ્ચય, વ્યવહાર નિશ્ચય સાથેનો આપણો આ માર્ગ બધો. નિશ્ચયથી શુદ્ધાત્મા છે અને વ્યવહાર દ્રષ્ટિથી બકરી એકલી જ દેખાય, માટે એ બંને નિશ્ચયમાં જ જાય છે. અને પેલા ત્રણ વ્યવહારના છે એટલે વ્યવહાર નિશ્ચય બંનેની સમતુલા રાખે. આ પાંચ આજ્ઞા ઠેઠ મોક્ષે લઈ જતા સુધી કામ કર્યા કરે, અને સરળ સીધી, વાંકી નહીં, ચૂંકી નહીં, કશું છોડવા કરવાનું કહેલું નથી. આપણે આ પાંચ વાક્યો અવિરોધાભાસ હોવા જોઈએ, ને હું શુદ્ધાત્મા છું એ આપણને લક્ષમાં આવવું જોઈએ, આટલું જ. આ વાત નિર્વિવાદ છે.
ગુપ્ત તત્વ આરાધ્ય મોક્ષ.
એક ફેરો જ્ઞાની પુરુષના મારફત અપાયેલો શુદ્ધાત્મા હોવો જોઈએ, એટલે આ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક ઢબ છે આ તો. નહીં તો બે કલાકમાં આવું બનેલું સાંભળવામાં આવ્યું છે કોઈ દાડોય? બે કલાકમાં તમે શુદ્ધાત્મા થઈ ગયા એવું સાંભળવામાં આવેલું? પણ વૈજ્ઞાનિક ઢબ છે આ, અને તીર્થંકરોનું જ્ઞાન છે આ. આ મારું આગવું નથી, આ ઢબ જે છે ને તે મારી આગવી છે, અક્રમની ઢબ. આ વિજ્ઞાન છે, આ તો ત્રણેય કાળનું વિજ્ઞાન છે. આ ભૂતકાળમાં હતું, વર્તમાન કાળમાં છે, ભવિષ્યકાળમાં બદલાશે નહીં, એવું વિજ્ઞાન છે આ તો. તમને નથી લાગતું આ વિજ્ઞાન છે દાદાનું? તાળો મેળવી જોતા હોય તો ખબર પડે. અવિરોધાભાસ સૈદ્ધાંતિક રીતે નથી લાગતું એવું. શાસ્ત્રકારોએ કહ્યું છે કે એક સમય પણ જો આત્મા પામે તો બહુ થઈ ગયું, એક સમય પણ આત્મા થઈને બોલે તો કામ થઈ ગયું. તમને જ્ઞાન આપ્યા પછી તમે શુદ્ધાત્મા ફરી બોલો છો તે તમે આત્મા થઈને હું શુદ્ધાત્મા શું બોલો છો, અને એને મેળે આવે છે માટે તમે આત્મા થઈ ગયા. એક ક્ષણ પણ જો આત્મા થઈને આત્મા બોલ્યો એટલે મહાવીર ભગવાને કહ્યું કે છૂટ્યો. તમે એવું થઈને તો કેટલાય વખતથી બોલ બોલ કરો છો, અને આ બીજા લોકો હું શુદ્ધાત્મા એ થઈને નથી બોલતા. હું શુદ્ધાત્મા છું એવું આત્મા થઈને એક જ ફેરો બોલ એટલે બસ થઈ ગયું, અને સમજી ગયો કે આ મારું ને આ બીજું બધું તકલાદી, મારું નહોય, તોય કામ થઈ ગયું.
દાદા, એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે, એવું કહ્યું છે ને?
હા, શુદ્ધાત્માને જે આરાધે છે, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામે અને નિર્ભય થાય છે. કારણ કે અહીં આગળ નિરંતર જ્યાં સુધી શુદ્ધાત્માનું જ્ઞાન ના પ્રાપ્ત હોય ને હું ચંદુભાઈ છું ત્યાં સુધી મય વિષના ટપકા પડ્યા કરે નિરંતર. એટલે બધી વાણી વિષવાળી, વર્તન વિષવાળું, મન વિચારો વિષવાળા, અને આપણે જ્ઞાન આપીએ ને તે પછી અંદર એ તરત જ અમૃતના ટપકા પડવાના શરૂ થઈ જાય. તે વિચાર વાણી વર્તન ધીમે ધીમે અમૃતમય થતું જાય.
શુદ્ધાત્મા જોવાથી સાચો આનંદ થાય.
આ જ્ઞાન મળેલું હોય તેને તો એક મિનિટની નવરાશ હોય નહીં. મને એક મિનિટ નવરાશની નથી મળતી, એક સેકન્ડે નવરાશ નહીં ને. બસ માટે ઊભા રહ્યા હોય ને બસ ના આવે તો લોક આમ જોજો કર્યા કરે, આમ જુએ ને ડાંફા માર્યા કરે. એટલે તમે ત્યાં આગળ ઊભા રહ્યા હોય તો ડાંફા મારીને શું કામ છે? આપણી પાસે બધું જ્ઞાન છે ને, એટલે બધા ઊભા હોય તેમનામાં શુદ્ધાત્મા જોઈએ, જતા આવતા હોય તેમનામાં શુદ્ધાત્મા જોઈએ, બસો જતી હોય તેની મય બેઠેલા હોય તેમનામાં શુદ્ધાત્મા જોઈએ, એમ કરતાં કરતાં આપણી બસ આવીને ઊભી રહે. એટલે બધાનામાં શુદ્ધાત્મા જોઈએ ને આપણે આપણું શુદ્ધાત્માનું ધ્યાન કર્યા કરીએ તો આપણો ટાઈમ નકામો જાય નહીં. અને જગતના લોકો તો ડાંફા માર્યા જ કરે, આમ જુએ અને પછી મય અકળાયા કરે, બસ ના આવે એટલે અકળામણ થાય. એટલે આપણે આપણો ઉપયોગ શા માટે બગાડીએ? અને શુદ્ધાત્મા જોજો કરીએ તો કેટલો બધો આનંદ થાય. એટલે હથિયાર પ્રાપ્ત થયું છે તો વાપરવું જોઈએ ને, નહીં તો હથિયાર કાટ ખાઈ જાય.
શ્રેણી મંડાય પરમાત્માની શુદ્ધાત્મા લક્ષે.
બધા આત્મામાં શુદ્ધાત્મા દેખાતો થયો ત્યારથી પોતે પરમાત્મા થયો. નહીં તો આ મારો સાળો થાય, આ મારો મામો થાય, આ મારો નોકર છે, આ મારો સેક્રેટરી છે, આ મારો શેઠ છે, એ બધું ભ્રાંતિ. બધામાં શુદ્ધાત્મા છે એવી જેને સમજણ પડી ગઈ એને પરમાત્મા પદ પ્રાપ્ત થયું. પણ તે હજુ શ્રેણી માંડી પરમાત્માની. સાચા પગથિયા હવે ચડવાના આવે છે. મોક્ષના દરવાજાની મહી બેઠો ને, હવે શ્રેણી માંડી કહેવાય. બધા ધર્મોને અહીં આગળ ભેગા થવાનું. આ મોક્ષના દરવાજામાં બેસતી વખતે બધાએ ભેગું થવું પડે. શ્રેણી માંડતી વખતે તે આ શ્રેણી માંડી કહેવાય. જ્યાં શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું ત્યાંથી શ્રેણી માંડી, તે પછી આગળ આગળ અનુભવ થયા જ કરે, સ્ટેપ બાય સ્ટેપ. એટલે સર્વાત્મા એ શુદ્ધાત્મા છે એવું સમજણ પડી, ત્યારથી જ પરમાત્માની આપણને શ્રેણી મંડાઈ ગઈ. જય સચ્ચિદાનંદ.